તારીખ 13-10-1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 384 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 322
પ્રશ્ન 384 ચાલે છે. પ્રશ્ન એ કર્યો છે કે પુરુષાર્થ કરવો એવો જે ઉપદેશ છે એમાં પરિણામની કરતા બુદ્ધિ થઈ જાય એવો ભય એવી શંકા રહે છે, એનું સમાધાન કેમ કરવું? સમાધાનમાં થોડી વાત ચાલી ગઈ છે કે ભાવના સાથે કર્તૃત્વ બુદ્ધિ નથી આવતી. ખરી ભાવના જેની છે, અંતરની ભાવનાથી, આત્મામાંથી, ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી આત્મકલ્યાણની ભાવના હોય એને એવો પ્રકાર નથી ઉત્પન્ન થતો. આ કુદરતી છે, કેમ કે કર્તૃત્વ બુદ્ધિ એ આત્મકલ્યાણથી વિરુદ્ધ પરિણામ છે, વિરાધક પરિણામ છે, અને ભાવનાથી પણ વિરુદ્ધ છે. તેથી ભાવનાવાળા જીવને ભાવનાને ઠેસ વાગે એની ખબર પડે છે. એટલે જેની ખરી ભાવના હોય એને કર્તૃત્વ બુદ્ધિના પરિણામ બળવાન થતા નથી. છે તો અનાદિથી બધાને, પણ એને મંદ થતા જાય છે. જો ખરી ભાવના ન હોય અને ભલે પુરુષાર્થ કરવાનો વિચાર આવે તો પણ એ કર્તૃત્વ બુદ્ધિએ પુરુષાર્થ કરી અને કર્તૃત્વ બુદ્ધિને દ્રઢ કરે અને દર્શન મોહ વધે, કેમકે કર્તૃત્વ બુદ્ધિ દર્શન મોહથી થાય છે. દર્શન મોહ પણ અનાદિનો છે, કર્તૃત્વ બુદ્ધિ પણ અનાદિની છે. હવે મોડી પડવી જોઈએ, બળવાન નહીં થવી જોઈએ. જે કાંઈ આત્મકલ્યાણ અર્થે કરવામાં આવે ત્યારે એ મોડી પડવી જોઈએ. જો મોડી પડતી નથી અને બળવાન થાય છે તો એમ સમજવું રહે છે કે આ ભાવના છે એ ખરેખર અંદરથી ઉઠેલી નથી, કોઈ રાગદ્વેષમાંથી ઉઠેલી છે. વળી એમણે વિશેષ વાત એ કરી કે ભાવનાવાળો છે એ તો સ્વભાવને ઓળખવા બાજુ જશે અને સ્વભાવની ઓળખાણ કરી લેશે, અને સ્વભાવની ઓળખાણ કરે એને તો પછી પુરુષાર્થનું કર્તૃત્વ થતું નથી, કેમ કે એને સહજ પુરુષાર્થ ઉત્પન્ન થાય છે. ઓળખવામાં સ્વરૂપ પ્રત્યક્ષતા પણ એક ઓળખાણનો વિષય બને છે. એમ અનંત જ્ઞાન, અનંત સુખ એવા સ્વરૂપે આત્મા ઓળખાય છે, એમ આત્મા સહજ પ્રત્યક્ષ છે, અનંત પ્રત્યક્ષ છે, એ સ્વરૂપે પણ આત્મા ઓળખાય છે. કેમ કે અનુભવાંશે, પ્રત્યક્ષ અંશે સ્વરૂપની ઓળખાણ થઈ છે. જ્યાં સ્વરૂપત્યક્ષતા આવી જ્ઞાનમાં ત્યાં પુરુષાર્થનો ઉછાળો સહજ છે, અને એવું પુરુષાર્થનું સ્વરૂપ છે એ પણ ત્યાં અનુભવ ગોચર થયું, પરિણમન ગોચર થયું. એટલે કૃકૃનો કૃત્રિમ પુરુષાર્થ એ જીવને કેમ થાય એમ પ્રશ્ન ઉઠાવ્યો. એને કરતા બુદ્ધિ કેમ થાય, એને થાય નહીં. અહીં સુધી વાત આપણે પરમ દિવસના સ્વાધ્યાયમાં ચાલી હતી. આગળ એમ કે છે ત્રીજી નીતિથી, નાયકપણું કેવી રીતે પ્રગટે, નાયકનો પુરુષાર્થ કેવી રીતે થાય અને કર્તા બુદ્ધિ કેવી રીતે થાય, એ બધી વાત, એ બધા મુદ્દા અંદરની ખરી લગની લાગી હોય તે ઓળખી લે છે, એટલે એને એ ખબર પડે છે કે મારો નાયક સ્વભાવ કેવી રીતે પ્રગટવાનો છે, એનો પુરુષાર્થ કેવી રીતે થાય, કે ઓળખાણ થઈ ને એટલે, અને એની વિરુદ્ધ કરતા બુદ્ધિ કેવી રીતે થાય, એ ખરી લગ્નીવાળાને ખરી ભાવનીવાળાને એને ખબર પડે છે, એની ઓળખાણ પણ એને થાય છે, અને તેથી એને એમાં ભૂલ થતી નથી. જેનો પુરુષાર્થ સહજ થાય છે તેને કરતા બુદ્ધિનો ડર નથી લાગતો. બહુ સરસ એક સિમ્પટોમેટિક વાત છે, આ ચિહ્ન બતાવ્યું છે કે કરતા બુદ્ધિ થઈ જશે એવો પ્રશ્ન તને ઉઠ્યો, એ એમ બતાવે છે કે તને સહજ પુરુષાર્થનો પ્રકાર આવ્યો નથી. પુરુષાર્થ કરું છું એમ માનતો હોઈશ કદાચ, કે હું પુરુષાર્થ કરું છું, હું પુરુષાર્થ કરું છું, પણ કરતા બુદ્ધિ થશે એવો ડર આવ્યો એ જ બતાવે છે કે સહજ પુરુષાર્થ તને ચાલતો નથી. શું જેને સહજ પુરુષાર્થ થતો હોય એને એ શંકાય પડતી નથી કે મને કરતાપણું થઈ જશે, તો મને કરતાપણું થઈ જશે, તો એ શંકા એને પડતી નથી. આવું લક્ષણ છે. જેમ કે કોઈ શાસ્ત્ર અભ્યાસ કરે છે, અધ્યાત્મ શાસ્ત્રો વાંચે છે અને આત્માના સ્વરૂપને સમજે છે કે ભેદ સ્વરૂપે આત્મા આવો છે, અભેદ સ્વરૂપે આવો છે, ગુણ સ્વરૂપે આવો છે, દ્રવ્ય સ્વરૂપે આવો છે વગેરે વગેરે. પછી એ કોઈને પૂછે કે મને ભાવભાષણ થયું છે કે નથી થયું, કેમ ખબર પડે? આત્મા શાસ્ત્રમાં કહે છે એવું જ મને પણ લાગે છે, મને બીજી રીતે આત્મા હોય એવું કંઈ લાગતું નથી, અને હું એ આચાર્ય દેવ સાથે કે જ્ઞાની પુરુષ સાથે એમના વચનો સાથે સંમત થાઉં છું, મારી બુદ્ધિ ના નથી પાડતી બાબતમાં, નિષેધ નથી આવતો, આત્મા આવો જ હોય, હોય તો આવો જ હોય, તો એ ભાવભાષણ ગણાય કે ન ગણાય? એ જ્યાં એને ભાવભાષણના વિષયમાં એ છે કે નથી શંકા પડી, એ બતાવે છે કે એને ભાવભાષણ નથી થયું. બેંગ્લોરમાં વળતા અમે 2-3 દિવસ રોકાણા હતા ને, શ્રવણ બેલબોલાથી વળતા તમે લોકો નીકળી ગયા હતા, અમે 2-3 દિવસ રોકાઈ ગયા હતા. પછી ત્યાં જાહેર ઉપાશ્રયમાં, સ્થાનક પાસેના ઉપાશ્રયમાં જ વાંચન રાખ્યું હતું, આપણે જેને ત્યાં ઉતર્યા હતા એ સ્થાનક પાસે હતા. સંપન્ન માણસ હતા એટલે ઉપાશ્રયની અંદર પણ એનું ચાલતું હશે, એટલે ઉપાશ્રયમાં જ એમણે સ્વાધ્યાય ગોઠવ્યો હતો, સવાર સાંજ 2 વખત ઉપાશ્રયમાં ચાલતો હતો, એટલે સંપ્રદાયના માણસો આવી શકે એવી ગણતરીની અંદર હતી. પોતાના સંબંધીઓને તો આમંત્રણ આપે છે, એ સિવાય પણ એને આવવું હોય આવી શકે. પછી એક કપલ આવતું હતું, એ બેન ગુજરાતી હતા, ભાઈ બનતા સુધી કન્નડના હતા, કન્નડ હતા ને, બંગાળી નહોતા પણ કન્નડના જ હતા. મિતાબેનના બાપુજીને કાંઈ ઓળખાણ હશે બેન સાથે, તો એ લઈ ગયા કે અમારા ઘરે ભાઈ છે ને લઈ આવો કે ચા પાણી પીવા, એ હતા એમના ઘરે. એ ભાઈ તે દિવસે સ્વાધ્યાયમાં આવતા એટલે બેન પરણે લઈ આવ્યા હશે, આમ તો કંઈ નહોતા આવતા, પણ પોતે ધાર્મિક ક્ષેત્રમાં વળેલા હતા અને ધ્યાન કરતા હતા, ધ્યાન બાજુ ચડેલા હતા, યોગ ને ધ્યાનની ક્રિયામાં. એટલે એમણે બધું સાંભળ્યા કર્યું, સ્વાધ્યાયમાં પ્રશ્ન ન કર્યો, એમના ઘરે ગયા પછી પ્રશ્ન કર્યો એમને કે આવી રીતે ધ્યાનની અંદર અનુભવ થાય તો એને આત્મજ્ઞાન કે આત્મ સાક્ષાત્કાર કે સ્વાનુભૂતિ તમે જેને કયો છે ગણાય કે ન ગણાય. એટલે શંકા હતી એમને, પોતાની નિશંકતા નથી. હું અનુભવ કરું છું, અમુક અમુક પ્રકારની અવસ્થાનો અનુભવ કરું છું એવું એમને હતું જરૂર, પણ એ આત્મજ્ઞાન કે આત્મ સાક્ષાત્કાર કહેવાય કે ન કહેવાય એ સમ એ બાબતમાં એ નિશંક નહોતા. એટલે પહેલાં તો એમ કહ્યું કે આ પ્રશ્ન ઉઠ્યો છે એમાંથી, કેમ આ પ્રશ્ન ઉઠે? કેમ આમ અંદરમાં કાંઈ નિશંકતા નથી આવતી? પછી નિશંકતા નથી આવતી એ જ બતાવે છે કે એ નથી. સ્વાનુભવ એક એવો પર્યાય છે કે એમાં કોઈ શંકાનો અવકાશ નથી રહેતો, શંકાનો અવકાશ હોય જ નહીં. શું શંકા ઉઠી એ બતાવે છે સ્વાનુભવ નથી થયો. અને થવાનો પ્રશ્ન એટલા માટે નથી કે એની જે પૂર્વ પર્યાયનો પ્રોસેસ છે એ તો ત્યાં છે જ નહીં. ભેદજ્ઞાનપૂર્વક અનુભવ નથી, અવલોકનપૂર્વક ભેદજ્ઞાન નથી, પૂર્ણતાનું લક્ષ નથી, વેદના કોઈ દી આવી નથી, આ બધું કાંઈ બન્યું જ નથી. એને કોઈ શીખડાવે એમ કૃત્રિમ પ્રયોગ કરે, મનની ચંચળતા થોડી ઘટે, શાંતિ થોડી વિશેષ લાગે, એટલે એમ થાય કે આને જ સ્વાનુભવ કહેતા હશે. પણ સ્વાનુભવ હશે કે નહીં હોય કોને ખબર? શું શંકા પડ્યા વગર રહીએ નહીં. કેમ કે રાગને લઈને રાગ પૂર્વક એ બધી પ્રક્રિયા કરી છે, એટલે એનો પાયો શેમાં છે? રાગમાં ને વિકલ્પમાં, કે જે સ્વયં પોતે જ આકુળતા સ્વરૂપ છે ને દુઃખદાયક છે. જેના પાયામાં આકુળતા હોય, દુઃખ હોય, એના ચણતરમાં સુખનો સુખનું ચણતર થઈને કોઈ મકાન બંધાય કેવી રીતે બને? પાયો તો ખોટો છે. એટલે અહીંયા એવી એવી વાત કરી છે. વાક્યો સાદા છે પણ એમની પાછળનું જ્ઞાન કેટલું અનુભવપૂર્ણ છે. શું એ ચિહ્ન બતાવી દીધું? શું કે જેને જેનો પુરુષાર્થ સહજ થાય છે તેને કર્તા બુદ્ધિનો ડર નથી લાગતો, કર્તા બુદ્ધિની શંકા નથી ઉત્પન્ન થતી. જ્યાં શંકા ત્યાં ગણસંતાપ, જ્ઞાન તહા શંકા નહી થાપ. શંકા થઈ સંતાપ એટલે ભય થયો, ડર થયો. શંકા પડે એને ભય થયા વિના રીતે, કેમ કે કનેક્ટેડ છે, સાથે જોડાયેલો અવસ્થા છે, કારણ કાર્ય સંબંધ છે. પુરુષાર્થ કરતા કરતા મારાથી ભૂલ થશે અને કર્તૃત્વ બુદ્ધિ આવી જશે એવો અંદરથી જિજ્ઞાસાવાળાને ડર હોતો નથી. ખરી ભાવના નાયકને પ્રગટ કરવાની છે તેમાં કરતા બુદ્ધિ ક્યાંથી આવી જાય? અકર્તા સ્વભાવને પ્રગટ કરવાની ખરી ભાવનાવાળો છે એને કરતા બુદ્ધિ વચ્ચે આવી જાય એ પ્રકાર જ નથી. શું વાત લીધી? અંતઃકરણની શુદ્ધિ એ એવી નિર્મળતા છે, પારદર્શકતા છે કે એમાં એને શંકા ભય કાંઈ થવાનો અવકાશ જ નથી રહેતો. આપણે એક લૌકિક દ્રષ્ટાંત લઈએ કે કોઈ માણસે કોઈ અપરાધ નથી કર્યો, એના ઉપર આરોપ આવે, અને આરોપ આવે એવા સંજોગો પણ હોય. હે, ગમે એટલા સંજોગો બરાબર આરોપ આવે એવા જ હોય, અને આરોપ મૂકવામાં આવે. એ માણસને પોતાને શંકા પડે કે ન પડે, એ કહો ન પડે એમ કે બરાબર છે. આ બધું તમને એમ જ લાગશે, પણ સ્પષ્ટ વાત આ છે. એને પોતાને શંકા ન પડે. પડે કેવી રીતે એ બતાવો, શંકા એને પડે કેવી રીતે? ચાલો કેવી રીતે પડે? બસ એવી રીતે જેનું અંતઃકરણ શુદ્ધ છે, એને મારી સાધનામાં આમ થઈ જશે તો, મને સાધનામાં કરતા બુદ્ધિ થઈ જશે તો, મારો દર્શનમાં વધી જશે તો, મારી આમ ભૂલ થશે તો, મને આમ થશે તો, મને આમ આવે જ નહીં. એ પ્રકાર જ ઊભો ન થાય, એવી શંકા જ ન પડે. એટલા માટે સૌથી પહેલા અંતઃકરણની શુદ્ધિ જ્ઞાનીઓએ કરાવી છે કે જીવ, તું જ્યાં સુધી વેદનામાં નહીં આવ ત્યાં સુધી તારા અંતઃકરણની શુદ્ધિ નથી. અને અંતઃકરણ અશુદ્ધ છે એનો અર્થ કે અંતઃકરણ મેલું છે ત્યાં સુધી કોઈ કામ તારું થવાનું નથી. કેમ કે અંતઃકરણ જ મેલું છે, અંદર મેલું છે. કેવી રીતે બહારમાં શુદ્ધિની, શુદ્ધિની પ્રક્રિયા કે આ ચાલુ કેવી રીતે? શુદ્ધિ થવાની વાત તો દૂર છે, એ તો સમ્યક દર્શનથી શુદ્ધિ શરૂ થાય, પણ એની પ્રક્રિયા જ કેવી રીતે ચાલુ થવાની? એટલે વેદનાની વાતને સિદ્ધાંતિક રીતે રજૂ કરનારનો અનુભવ કેટલો ઊંડો છે, કેટલો ઊંડો છે એમાંથી નીકળે છે. એટલે આવા બધા શંકા ને ડર ને ભય ને ગોથા ગોથું ખાઈ જવું ને એ બધાથી બચી જ જાય છે. વિજ્ઞાનમાં આવેલો એમાંથી બચી જાય છે. તેનું હૃદય, જો હૃદય કયો કે અંતઃકરણ કયો, હૃદય એટલે આ પંપિંગ સ્ટેશનની વાત નથી. તેનું અંતઃકરણ નિસંશયપણે પુરુષાર્થ કરે છે, એનો જે પુરુષાર્થને પ્રયાસ ચાલે છે એ નિશંકપણે ચાલે છે, શુદ્ધ અંતઃકરણના આધારે ચાલે છે. આધાર બહુ સારો મળી ગયો છે. કિશનદાસભાઈને પ્રશ્ન ઉત્તર લીધો છે, 449મો પત્ર જે છે ને આપણે આવી જશે છપાવવામાં. એને એનું શુદ્ધ અંતઃકરણ વાંચીને પત્ર લખાણો છે. એટલે મથાળામાં જ એ વાત લખી છે, વૈરાગ્ય સંપન્ન કિશનદાસ આદિ. અને પછી એમ લખ્યું છે, શબ્દ એ વાપર્યો છે, શુદ્ધ ચિત્તથી લખાયેલી તમારી વિજ્ઞપ્તિ પ્રાપ્ત થઈ છે. એમણે વિનંતી શબ્દ વાપર્યો છે, પણ પોતે વિજ્ઞપ્તિ શબ્દ વાપર્યો છે. લખનારા ભલે ગમે એટલી નમ્રતા કરી છે. વિજ્ઞપ્તિ એટલે નિવેદન કરવું, અને વિનંતી એટલે બહુ નરમાશથી રિક્વેસ્ટ કરવી, માગણી કરવી. શું શુદ્ધ ચિત્તથી લખાયેલી, તો એટલો બધો રિસ્પોન્સ આપ્યો છે શુદ્ધ ચિત્ત વાળાને કૃપાળુ દેવે, કે 8 પોષકાળ દીખા, એક પોષકાળ અધૂરું મૂકી દેવા વાળા કૃપાળુ દેવ એ 8-8 પોષકાળ લખે છે કન્ટિન્યુ. એક પૂરું થાય ને પાછું એમને ભાવ રહી જાય છે, હજી આને આટલું લખો, એ પૂરું થાય તો હજી લખો. પહેલું લખે છે ત્યારે બીજા લખવાનો વિકલ્પ નથી, બીજું લખે છે ત્યારે ત્રીજો લખવાનો વિકલ્પ નથી. નહીતર તો પહેલેથી કવર લખે, પોષકાળ શું કરવા લાગશે? એક આનાનું કવર મળતું એ જમાના, મને એક પૈસાનું પોસ્ટકાર્ડ થતો. 8 પોસ્ટકાર્ડ લખ્યા તો 2 આના વાપરી નાખ્યા, પણ એક આનાનું કવર ન લખ્યું એ શું બતાવે છે? કે કોઈ પ્રી પ્લાનિંગ નહોતું, એમનો વિકલ્પ લંબાણો એટલે છેલ્લા પુષ્કળમાં લખાણો કે આ રીતે લખવાનો સહજ ઉદય છે, તેથી લખાયું છે. એ ઉદય સહજ, એમનો વિકલ્પ પણ સહજ. વિકલ્પ એમને રૂચતો નથી, વિકલ્પમાં એમને આકુળતા વેદાય છે, તો પણ સામાજિક ઉપરની કરુણા જોર કરી ગઈ એમને. એમની આકુળતા, વિકલ્પની આકુળતા કરતાય તે સામાજિક ઉપરની જે કરુણા આવી જોર કરી ગઈ. તો કે એ કરુણાને અવલંબન શેનું હતું? કે એના શુદ્ધ અંતઃકરણનું હતું. જો અંતઃકરણની શુદ્ધિ જ્ઞાનીને ડોલાવે છે, એવું થયું. આ તો અંતઃકરણની શુદ્ધિ વિકલ્પને લંબાવે છે. આઠ આઠ પુષ્કાળ સુધી વિકલ્પ લંબાઈ ગયો અને અમૂલ્ય વાતો બહાર આવી ગઈ. ઘણી સરસ વાતો લખી. એક પુષ્કાળમાં તો સ્વરૂપ નિશ્ચય સંબંધીનો, સ્વરૂપ ભાવભાષણ સંબંધીનો વિષય આવી ગયો કે એમાં અવરોધના ત્રણ કારણો છે, લોકસંજ્ઞા, ઓકસંજ્ઞા અને અસત્સંગ. અને સ્વરૂપનો નિશ્ચય નહીં થવા દે, અથવા તો નિશ્ચય કરવા જઈશ તો કલ્પના થઈ જશે તને. આત્માનો નિશ્ચય કરવામાં, કલ્પના કલ્પિત થવામાં, કલ્પિત નિશ્ચય થવામાં ત્રણ કારણો રહેલા છે. ઘણી ઊંડી ઊંડી વાતો કરી છે. એટલે એમ કહે છે કે તેનું હૃદય એટલે અંતઃકરણ શુદ્ધ હોવાથી નિસંશયપણે, નિશંકપણે પુરુષાર્થ કરે છે અથવા એનો પુરુષાર્થ ચાલે છે, એમાં એને શંકા પડતી નથી. કર્તૃત્વ બુદ્ધિનો ડર ત્યાં લાગતો નથી પોતાને, એ શંકા જ પડતી નથી. પછી ડર લાગવાનો ક્યાં સવાલ છે? જેને અંદર ભાવના જાગે છે તેને કર્તા બુદ્ધિ આવતી નથી. જેને શુદ્ધ અંતકરણથી આત્મકલ્યાણની ભાવના જાગી એને કર્તા બુદ્ધિ આવતી નથી એમની, એને કોઈ પણ એ ભાવનાની વિરુદ્ધના દૂષણો ઉત્પન્ન થતા નથી. અને થાય તો એને ખબર પડી જાય છે, માટે ટળી જાય છે. એટલે આ એક સિદ્ધાંત થઈ ગયો, એક સિદ્ધાંત સૂત્ર જેવું થઈ ગયું કે જેને અંતરમાં ખરી ભાવના જાગે છે તેને કર્તા બુદ્ધિ આદિ કોઈ ભાવના વિરુદ્ધના દૂષણો ઉત્પન્ન થતા નથી, બહુ ભાગ તો ઉત્પન્ન થતા નથી. જેને મટાડવા બહુ જ દુર્લભ છે, જે મટવા ઘણા કઠણ છે, એવા જે મુમુક્ષુની ભૂમિકાના દોષો અંતઃકરણની શુદ્ધિને લઈને ઉત્પન્ન જ થતા નથી, તો એને મટાડવાનો, પુરુષાર્થ કરવાનો સવાલ ઊભો ન રહ્યો. એને તો એ પરિસરમાં બચી ગયો. મીરાબાઈએ ગાયું, ખાલી ગુરુ ભક્તિમાં જ ગાયું. એને તો દર્શન મોગળે છે ને, તો માર્ગાનુસારી હતા. તો કે ભવસાગર તો મારે તરવો હતો એટલે મેં ગુરુના ચરણ પકડ્યા હતા. અને ભવસાગર તરવો બહુ કઠણ છે, બહુ દુર્લભ છે, બહુ કઠણ છે, બહુ વિકટ છે, એવું બધું લાગતું હતું. એટલે ગુરુના ચરણ પકડી લીધા. તો કે ભવસાગર સુકાઈ ગયો. ભવસાગર તો સુખ ગયો હે. મને મને એની ચિંતા જ મટી. એને ચિંતા ભવસાગરને તરવાની જે ચિંતા છે એ ચિંતા જ મારી મટી ગઈ કે હું કેમ તરીશ ને મને આ તકલીફ પડશે કેટલી, એની કાંઈ ન રહ્યું. એ તો એ પોતે સુકાઈ ગયો કે એવું બન્યા છે આની અંદર. આનું નામ અધ્યાત્મ માર્ગનો ચમત્કાર છે. જે દોષ અને જે દોષના ફળો બહુ જ કઠણ લાગે મટાડવા, કાઢવા બહુ કઠણ લાગે, એ સહજ માત્રમાં, રમત માત્રમાં, લીલા માત્રમાં, એમ કહેવાય છે. ગાયબ થઈ જાય, ઉત્પન્ન જ ન થાય. બહુ સરસ સમાધાન આપ્યું છે, સહજતાનો વિષય ચાલ્યો છે એમાં આ સમાધાન બહુ સરસ આપ્યું છે, અને એ ભાવનાને પકડીને વાત કરી છે. ભગવાનભાઈ તો ઘણી નિર્મળતામાં પહેલેથી આવી ગયા હતા, કેમ કે એમણે પહેલેથી જ એક દ્રઢ નિશ્ચય કર્યો હતો, જ્ઞાનીને માર્ગે ચાલવું છે, બીજી રીતે ચાલવું નથી. એમણે પાછળથી પત્ર લખ્યો એમના પરિવાર ઉપર, અમને એ સાંભળે છે, ચાલ્યા ગયા તો ચાલ્યા ગયા પણ અમને સાંભળે છે, કેવી રીતે જ્ઞાનીને માર્ગે ચાલવાનો તેમનો અદ્ભુત નિશ્ચય અમને સાંભળે છે, સાંભળે છે, સાંભળી આવે છે. સાંભળી આવવાનો અર્થ શું કે અમે ભૂલી નથી શકતા. આ પ્રકારના એમના મોટા સદગુણને અમે ભૂલી નથી શકતા. એ સદગુણ જ્યારે એમનામાં પ્રગટ્યો ત્યારે હજી અન્ય મતની માન્યતાઓ નહોતી છૂટે. એ ગ્રહિત મિથ્યાત્વ જેવો મોટો દૂષણ, મોટો દોષ વિદવત્તાની દ્રષ્ટિએ ગણાય, અધ્યાત્મની દ્રષ્ટિએ પછી ન ગણાય આ ગુણ પ્રાપ્ત થયા પછી, પણ વિદવત્તાની દ્રષ્ટિએ મોટો ગુણ, મોટો દોષ ગણે વિદ્વાને. ગ્રહિત મિથ્યાત્વ હોય એને એની તમે યોગ્યતા આપો કેવી રીતે, એને યોગ્યતામાં ગણો કેવી રીતે, હજી તો અન્ય મતમાં માન્યતા એની ગઈ નથી. જૈન મતની જે માન્યતા આવી જોઈએ આવી નથી, સર્વજ્ઞના સ્વરૂપની ખબર નથી, હજી તો ઈશ્વર કરતા પણ માને છે, તો એ દોષ ગૌણ થઈ જાય છે. હે હા, પ્રશ્ન એમ કરે છે, ઇન્દ્ર તો જ્ઞાની હતા, ત્રણ જ્ઞાનના ધણી હતા, પાત્રતા વાળાને તેડવા જ આવવું પડ્યું, એને શું લેવા જ આવવું પડ્યું, એટલો પરિશ્રમ કરવો પડ્યો. ભગવાનની વાણીને ઊભી રાખી દીધી એ પાત્રતા, એ હજી તો ગર્ભિત પાત્રતા હતી, પ્રગટ પાત્રતા નહોતી એ વખતે ગૌતમ સ્વામીમાં, એ તો અન્ય મતના ગુરુ હતા મોટા, પણ એની ગર્ભિત પાત્રતાની તાકાત કેટલી કે દિવ્ય ધ્વનિને થંભાવી દીધી એકવાર. કુદરત કેવી પાત્રતાને, કુદરત કેવી સાનુકૂળ થાય છે, આપણે એમ કહીએ છીએ ને, શું કરીએ ભાઈ, અમારી ભાવના તો ઘણી છે, શું અમારી ભાવના તો ઘણી છે, પણ સંયોગો બધા એવા પ્રતિકૂળ છે ને, એવા પ્રતિકૂળ સંયોગો છે, શું કરીએ, બહુ અંતરાયો પડે છે, બહુ અંતરાયો પડે છે. તો કે તીવ્ર ભાવનાવાળાને અંતરાયો તૂટવા એ તો રમત વાત છે. કેવી પાત્ર, જબરજસ્ત પાત્રતા હતી એ જીવમાં, ગણધર પદનું દ્રવ્ય હતું એમનું, ઇન્દ્રભૂતિનું જી દ્રવ્ય હતું એ ગણધર પદને યોગ્ય હતું, અને પાત્રતા પાકવાનો સમય નજીક આવી ગયો હતો, સમીપ આવી ગયો હતો, તો એકવાર દિવ્ય ધ્વનિ પણ થંભી ગઈ. કુદરતની વ્યવસ્થા જુઓ, ભગવાન તો વિતરાગ છે, વાણી કરવી ન કરવી એ વિકલ્પ નથી એમનો, આયુષ્ય ત્યાં સુધી સમોસરણમાં બિરાજમાન છે, એ સમોસરણે વગર ઈચ્છા એ દેવોએ કરેલું છે, એમણે કાંઈ માગણી કરી નથી કે તમે સમોસરણ બનાવો, મારે વ્યાખ્યાન આપવાનું છે. હ, એ તો ઇન્દ્રને જ્ઞાન થાય છે ને મોકલે છે એના ભંડારીને, તિજોરીવાળાને, જેના હાથમાં તિજોરીની ચાવી છે એને મોકલે છે, ચાલો બનાવો, બધું તૈયાર કરો. ભગવાનને કેવું જ્ઞાન થયું છે, અનેક જીવોને કેવળ જ્ઞાન થશે, અનેક જીવોને સમ્યક દર્શન થશે, અનેક જીવોને મુનિપણો આવશે. આપણે તૈયારી કરો, પ્રભાવનાની તૈયારી કરો. અને પ્રભાવનાનો વિકલ્પ ચાલે છે, કોને? ઇન્દ્રને ચાલે છે. પુણશાળી છે એટલે મોટું મોટું કામ થઈ જાય છે, ફટાફટ રચાઈ જાય છે બધું. બધું થઈ ગયા પછી વાણી નથી છૂટતી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસ, છ દિવસ, ધીરજ ખૂટવા માંડી બેઠેલાની બધાને. 66 દિવસ ગયા ત્યારે વિકલ્પ છું છે શું? સાલું ગમ, ઇન્દ્રને તો ત્રણ જ્ઞાન છે, છે શું આ? કંઈક કંઈક કુદરતી કંઈક વસ્તુ લાગે છે આમાં, કંઈક સંકેત છે કુદરતી. કેવળ જ્ઞાન થાય, તીર્થંકર પરમાત્મા હોય, બીજા અરિયંતોને વાણી છૂટે ન છૂટે બીજી વાત છે. તીર્થંકરને તો દેશના હોય હોય ને હોય જ તે, એની તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે જ તે. આ શું બધા અતિશય આવી ગયા છે? સમોસરણથી માંડીને 34 પ્રાતિહારીમાં 33 તો આવી ગયા છે, એક વાણી જ નથી. કાંઈ છે આની અંદર ઉપયોગ લંબાવે છે. કોઈ જોઈએ ને એવી પાત્રતા વાળો એક જીવ નથી આની અંદર. એટલે ગોતવા માંડ્યો, એમનો ઉપયોગ ફરવા માંડ્યો. છે ક્યાં તો પછી આ? ઓહો, આ તો અન્ય મૂર્તિનો ગુરુ છે અત્યારે તો. ગજબ કરી આણે તો, અને અહીંયા વાણી રોકી રાખી છે. 66 દિવસ આવી ગયા, 2 મહિના થઈ ગયા. ઉપડાય તો લઈ આવ્યા એને બીજું. જો શું કુદરતની વ્યવસ્થા છે, જબરજસ્ત વ્યવસ્થા છે. શું એટલે એમ કહેવાય છે કે શુદ્ધ અંતઃકરણથી ઉત્પન્ન થયેલી ભાવનાવાળાને કુદરત એની નોકરાણી થઈને, ચાકરડી થઈને, દાસી થઈને એનું કામ કરે. કુદરત એને આડખીલી તો ઊભી ન કરે, પણ કુદરત એની દાસી થઈને નોકરી કરીને કામ કરી દે, એવી એવી કુદરતની વ્યવસ્થા છે. માટે ભાવનાવાળાને શંકા થતી નથી, ડર થતો નથી કે મારું કામ થશે કે નહીં થાય. બેનશ્રીને જેદી ભાવના થઈ, તેદી એવી થઈ કે મારી ભાવના ન ફળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, નાશ થઈ જાય. શૂન્ય થવું પડે એનો અર્થ બહુ સોફ્ટ ટંગ છે એમને, કડક ભાષા બહુ ભાગ્ય જ વાપરાય. સુવાળી ભાષા જેને કહીએ, નાશ થઈ જાય. 14 બ્રહ્માંડનો નાશ થઈ જાય. 14 બ્રહ્માંડનો નાશ થાય ને એટલે અનંતા પરમાણુ ને અનંતા જીવોનો નાશ થાય, અનંતા કાળાણુઓનો નાશ થાય, ધર્માસ્તિકાયનો નાશ થાય, અધર્માસ્તિકાયનો નાશ થાય. આકાશ થઈ 14 બ્રહ્માંડની બારે છે ને અંદરે છે. આ બધા દ્રવ્યોનો નાશ થાય ને તો ભાવના ન ફળે એમ કે છે. એમાંથી એક વાત બને એવું નથી તો કે પછી ભાવના ફળે ફળે ને ફળે જાઓ. પોતાની એટલી સેલ્ફ કોન્ફિડન્સ હતો, આત્મવિશ્વાસ આવેલો હતો ભાવનાની સાથે. એ સવાલ જ ઊભો નથી થતો, મારી ભાવના ન ફળે, મને સમ્યક દર્શન થશે કે નહીં થાય એને શંકા ન પડે, મારો પુરુષાર્થ ઉપડશે કે નહીં ઉપડને એની શંકા એને ન થાય, મને કંઈક કરતા બુદ્ધિ થઈ જશે તો, મને કંઈક આમ થઈ જશે તો, તેમ સવાલ જ નથી. એવું શું છે એ ભાવનામાં? એ બહુ જ કાળજી ઊભી થાય છે. જે પરિણામના અવલોકનનું સ્ટેજ છે ને એની એની બીજો દ્રષ્ટિકોણ એ છે એનો કે એ જીવને એટલી બધી કાળજી ઉત્પન્ન થઈ છે કે મારા પરિણામમાં મને નુકસાન ન થવું જોઈએ અને મને લાભ થવો જોઈએ. મારા ચાલતા પરિણામમાં હું નુકસાન કરું એવું બનવું ન જોઈએ. મારે નાનામાં નાનો દોષ ન જોઈએ. પૂર્ણ શુદ્ધિનો અર્થ શું? કે નાનામાં નાનો દોષ ન જોઈએ, એનો અર્થ છે. તો જ પૂર્ણ શુદ્ધિ થાય ને. એક નાનો દોષ રહી જાય તો શુદ્ધિ પૂર્ણ ક્યાં થઈ? તો એ ધ્યેયને અનુસરીને હું ઉપડ્યો પોતે, એટલી કાળજી એને આવી છે, દરકાર આવી છે. તો જે એટલી દરકારથી ચાલતો હોય એને ભૂલ થવાનો ક્યાં સંભવ છે? ભૂલ કોની થાય છે? જેને ખ્યાલ નથી રહેતો એની ભૂલ થાય છે. આપણે ચર્ચા કરીએ છીએ પરિણામને, તો મોટા ભાગે શું આવે છે કે આ ભૂલ થઈ ગઈ, એનો અર્થ શું થયો? એ ભૂલ થયા પહેલાં તમે જાગૃત ન હતા, આવો આવા પરિણામ થઈ ગયા. પકડાના પકડા પાછળથી પકડાના છે, પાછળથી શું કરવા પકડાને? તમે જાગૃત નહોતા. જાગૃત કેમ નહોતા? કે તમારી કાળજી નહોતી એ વિષયમાં, દરકાર નહોતી. દરકાર હોય તો થાય. અવલોકનનો પ્રયોગ એક એવો પ્રયોગ છે, ઇન્સ્ટન્ટ એનો લાભ છે, એ જ વખતે એનો લાભ છે. વર્તમાનમાં પ્રયોગ ને વર્તમાનમાં એનો લાભ ને વર્તમાનમાં એનો સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. પછી શંકા કેવી રીતે પડે? એ સ્ટેજે આવવું ઘટે છે. અવલોકન સતતપણે યથાર્થ પ્રકારે, એટલે પૂરી કાળજીથી જેને ચાલતું હોય એ જીવને ભેદ જ્ઞાન, ભાવભાષણ અને અનુભવ થતા વાર લાગતી નથી અને લાંબો કાળ જાતો જ નથી. લાંબો કાળ ગયો એ બતાવે છે કે અવલોકન ચાલવું જોઈએ એ પ્રકારે સતત પૂરી કાળજીથી ચાલતું નહોતું, ચાલતું નથી એ વાત સાબિત કરવાની જરૂર નથી. આ પ્રકાર છે યથાર્થ ભાવનાથી ઉપડેલાને વાંધો નથી, ક્યાંય વાંધો નહીં આવે. ગેરંટી આપી બેન શ્રી, તને ક્યાંય વાંધો નહીં આવે. જા એક ચીજ લાવતો ખરી ભાવના, એક જ ચીજ માગે છે બીજી ચીજ નહીં. ખરી ભાવના લાવ, તારું બધું સવળું પડશે. નહીંતર ક્યાં આવડવું પડશે ને ક્યાં સવળવું પડશે તને જ ખબર નહીં હોય. આ પરિસ્થિતિ છે. એ 384મો પ્રશ્ન અહીંયા સમાપ્ત થાય છે. ત્યાર પછી એને લગતો પ્રશ્ન છે, પણ વિષય ક્રમબદ્ધ પર્યાય ઉપરનો અમને લીધો છે. ક્રમબદ્ધ પર્યાયમાં તો ગુરુદેવે તો બહુ જોરશોરથી એ સિદ્ધાંતની સ્થાપના કરી છે. જોરશોરથી એટલા માટે કે એમને આ વિષય ઉપર અનેક વાર પ્રવચનો કર્યા, 19 વાર સમયસર વાંચ્યું, જાહેર સભામાં, અને જ્યારે જ્યારે 308-11 ગાથા સર્વ વિશ્વ જ્ઞાન અધિકારની શરૂ થાય એટલે ક્રમબદ્ધ પર્યાયનો વિષય ચાલે. કેમ કે ત્યાં ક્રમ નિયમિત શબ્દ પીડ્યો છે અને સર્વ વિશુદ્ધ એવું અકર્તાપણું જે જ્ઞાન સ્વભાવનું છે એ સિદ્ધાંતને આચાર્ય મહારાજ અહીંથી સ્થાપવાની શરૂઆત કરે છે. આ સિદ્ધાંતથી સેંકડો પડખા એ વિષય ઉપર ગુરુદેવના નિર્મળ શુદ્ધ જ્ઞાનની અંદર ખુલ્યા છે. તેમ છતાં પણ એટલા એટલા અભૂતપૂર્વ સ્પષ્ટીકરણ એ વિષય ઉપર આવ્યા પછી પણ આપણે ત્યાં ટોપ લેવલના વિદ્વાનોમાં એ વિષયનો હજી બી વાત ચાલે છે અને ક્રમબદ્ધ પર્યાયને સંમત કરતા નથી. કેમ કે એમાં પુરુષાર્થ ન થાય. ક્રમબદ્ધ માનો તો પુરુષાર્થ ઉડી જાય. પુરુષાર્થનું શું? આ શંકા પુરુષાર્થ સંબંધીની ઊભી થાય છે. આપણે મુદ્દો ચાલે છે પુરુષાર્થનો, એટલે આનુષંગિક વિષય ચાલી ગયો છે ચર્ચામાં. ક્રમબદ્ધનો વિષય આવ્યો છે. જોઈએ હવે બેન શ્રી શું ઉત્તર. હા હા, બીક જ છે, પુરુષાર્થની બીક છે. તો પુરુષાર્થ ઉડી જશે, તો પુરુષાર્થ કર્મબુદ્ધ માનતા હું નિષ્ક્રિય થઈ જઈશ. તો પણ કોઈ જીવ કોઈ એક સમય માટે પુરુષાર્થ વગરનો હોતો જ નથી ને રહેતો જ નથી. વીર્ય ગુણને પર્યાય સવળી કે અવળી દરેકને ચાયલા જ કરે છે. પછી પુરુષાર્થ નહીં થાય એ વાત, એ શંકા જ અસ્થાને રહે છે. અને એ એમ બતાવે છે કે સહજ પુરુષાર્થનું સ્વરૂપ સમજાયું નથી. ગુરુદેવે તો પુરુષાર્થના દ્રષ્ટિકોણથી પણ બહુ સમાધાન આપ્યું છે, અને એ સમાધાનના મુદ્દા પરમાગમ સારમાં આપણે મૂકેલા છે. એવું બેનશ્રીના વચનામૃતના ગ્રંથમાં ક્યાંય ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા નથી. ગુરુદેવ બોલ્યા કે આ વસ્તુ રહી ગઈ છે, કેમ રહી ગઈ છે એ પણ ખબર છે એમ કરીને પછી વાતને ઢાંકી દીધી. પછી પછી રંભર પર્યાયના વિષય ઉપર વ્યક્તિગત રીતે મેં જ વાત કરેલી. આ વિષય ઐતિહાસિક વિષય છે. ગુરુદેવના વર્તમાન ભવના ઇતિહાસનો આ એક મહત્વનો મુદ્દો છે, અને આ મુદ્દો ગુરુદેવશ્રીના વચનામૃતનું પુસ્તક લખાય ત્યારે રહી ન જવો જોઈએ. આપના પુસ્તકમાં રહી ગયો એનો ખેદ તો ગુરુદેવે વ્યક્ત કરી નાખ્યો પહેલા જ પ્રવચનમાં, અને વચનામૃત પ્રવચનોમાં એ વાત છે. આજે પણ ડોક્યુમેન્ટરી પ્રૂફ છે એ વાત છે. પણ ગુરુદેવશ્રીના વચનામૃતનું પુસ્તક હવે લખાય છે, લખાય છે નહીં આરસ ઉપર કોતરાવાનું પણ છે. એ વખતે શિલાન્યાસ થઈ ગયું હતું. શિલાન્યાસ તો ગુરુદેવ કરીને ગયા હતા, નંદીશ્વરજીના લઈનો શિલાન્યાસ તો ગુરુદેવ કરીને ગયા હતા, અને એમાં ગુરુદેવના વચનામૃતને બેનશ્રીના વચનામૃત કોતરાવાનો પહેલેથી નિર્ણય લેવાઈ ગયો હતો. ગુરુદેવશ્રીના વચનામૃત લખાય એ તો પછી લખાણા ગુરુદેવની બિન હયાતીમાં. ત્યારે અમારે કેટલાક વિદ્વાનો વચ્ચે ચર્ચા થઈ કે ભાઈ આ ઓલામાં રહી ગયું એમ આમાં રહી, તો આપણે પ્રયત્ન કરીએ. ચર્ચા કાઢી હતી અને મેં તો આપણે તો બેનશ્રીને વિનંતી જ કરવાની હોય, એટલે ખાલી ચર્ચા કાઢી હતી વિનંતીના રૂપમાં કે કેટલાક મહત્વના જે પાસા છે, એમણે જે નિરૂપણ કરેલા સિદ્ધાંતો છે એમાં આ એક મહત્વનો સિદ્ધાંત છે, એટલે રહી ન જાય. અને એમાં પણ એ મુદ્દાને વચનામૃતમાં લેવા માટે પુરુષાર્થના વ્યૂ પોઈન્ટથી જ આપણે લેવો હોય તો પરમાગમ સારના નંબર પછી આપ્યા. મેં આટલા આટલા બોલ તૈયાર વાતચીત કરતાં પહેલાં તૈયારી કરી લીધી હતી, આટલા આટલા નંબરના બોલ છે. એની અંદર બહુ સરસ ગુરુદેવના વચનોમાં જ ક્રમબદ્ધ પર્યાય ઉપરના પુરુષાર્થના મુદ્દા ઉપર ખુલાસાઓ મૂકેલા છે કે જેમાં કોઈને અસમાધાનનો અવકાશ નથી રહેતો. પછી આવ્યા છે ગુરુદેવના વચનામૃતમાં એ વિષય પછી લેવાનો છે, એટલે એમણે એ રીતે પ્રયત્ન કરીને બરાબર સરખું કરી લીધો એ વિષય. એ ક્ષતિ ન રહેવા દીધી પોતે. ગુરુદેવસિંહના વચનામૃતમાં એ વાત આવી. પછી અહીંયા પણ એમની સામે આ પ્રશ્ન આવ્યો છે ખરો, ક્રમબદ્ધનો પ્રશ્ન એમની સાથે આવ્યો છે કે ક્રમબદ્ધ તો પર્યાય છે, તો પર્યાય ઉપરથી ગુરુદેવ કેવી રીતે દ્રવ્ય દ્રષ્ટિ ઉપર લઈ જવા માગે છે? પર્યાય દ્રષ્ટિને દ્રવ્ય દ્રષ્ટિના વ્યૂ પોઈન્ટ ઉપરથી ક્રમબદ્ધ પર્યાયને સાંકળીને પ્રશ્ન ઉઠાવ્યો છે. પ્રશ્ન તો બહુ સારો ઉઠાવ્યો છે. એ વિષય ઉપર સમાધાન પણ આપશે, સારું વિસ્તારથી સમાધાન છે. કાલના સ્વાધ્યાયમાં આશયાનો લખી લઈએ, પછી આ ક્રમબદ્ધ નો જરાક બીજો આશય લખાવશો. હા, બસ 83 84 ત્રણેયનો લઈ લઈએ. આત્મ સ્વરૂપ સ્વાભાવિકપણે સહજ છે, અને તેની પ્રાપ્તિનો માર્ગ પણ સહજ છે. એ માર્ગમાં સૌથી પ્રધાન પુરુષાર્થ છે. તેથી મોક્ષ માર્ગનો પુરુષાર્થ પણ સહજ જ હોવા યોગ્ય છે. ઉપદેશની ભાષામાં એમ કરજો, ઉપદેશ અને આદેશની ભાષામાં પુરુષાર્થ કરવો એવો ધ્વનિ હોય છે, તો પણ જ્ઞાનીના પરિણમન અનુસાર એ વચનોનો આંતરધ્વનિ સહજતાનો હોય છે. તેથી શાસ્ત્રની અંદર આત્મકાર્ય સંપન્ન થવામાં સહજ પુરુષાર્થની સાથે કાળલબ્ધિનું જ્ઞાન કરાયું છે. કાળલબ્ધિનું જ્ઞાન જાણવાનો વિષય હોવા છતાં પણ કર્તૃત્વ બુદ્ધિના નિષેધના દ્રષ્ટિકોણથી અને સહજતાના વિધેયાત્મક દ્રષ્ટિકોણથી પ્રયોજનભૂત પણ છે. આ સ્થળે આ વિષય કઠિન ન થાય તેથી આ વિષયને સરળ કરવા અર્થે આત્મકલ્યાણને ફરી ભાવના પાયાનો વિષય બતાવ્યો છે, ભાવનાને પાયાનો વિષય બતાવ્યો છે. એને શુદ્ધાંતકરણથી જેની ભાવના ઉત્પન્ન થઈ હોય છે તેને બહુ ભાગતો અથવા પ્રાય કર્તૃત્વ બુદ્ધિના આદિના કર્તૃત્વ બુદ્ધિ આદિના અનેક પ્રકારના વિરાધક પરિણામો જોરથી ઉત્પન્ન થતા નથી. ક્રમશઃ મંદ પડતા જાય છે. અને છેવટે તેનો અભાવ થાય છે. કદાપિ કોઈ દોષ ઉત્પન્ન થઈ જાય તો ભાવના તેનો નિષેધ કરે છે, ભાવના જ્ઞાનને જાગૃત કરે છે અને અંતતઃ તે દોષ મોડો પડીને નાશ પામે છે.